તારીખ 1/5/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 688 અને 689 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 314.
એ વ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી. એટલે લખેલા પત્રો છે, ક્યાંક ક્યાંક અક્ષર બદલાયો છે, તો ક્યાંક ક્યાંક શબ્દ પણ બદલાયો છે, એવો ખ્યાલ આવ્યો છે. અને એનો કહેવાનો અર્થ છે એમાં ખબર નથી પડ્યો. તેથી તેવી વ્રતો શ્રી સુખલાલ તથા શંકુવર્ગીને મોકલવામાં અર્જન જેવી નથી. જે વ્રતો મોકલવી હતી એ સિદ્ધિ મોકલવાને બદલે સુખલાલભાઈને વિરમદાન કુંવરજીભાઈને કલો એ કૃપાલુબેને મોકલી છે, એને જોઈ લીધી છે, એને મોકલવામાં વાંધા જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની સિદ્ધિ થઈ શકવા યોગ્ય છે. ફેરફાર કરવો હશે તો પાછળથી કરી શકાશે, એટલું એક પુરસ્કાર લખેલું છે. 689 પત્ર છે, ખંભાતના એક માણિકચંદભાઈ ઉપર પત્ર છે. એમના કુટુંબમાં યુવાન વયમાં મૃત્યુ થયેલું છે. એના સાંત્વન રૂપે બહુ સારો પત્ર લખેલો છે. દિલાસાનો દિલાસો છે અને તત્વનો તત્વ છે એવો આ પત્ર છે. આર્ય શ્રી માણિકચંદ આદિ પ્રત્યે શ્રી સંતો છે. સુંદરલાલે વૈશાખ સુધી એકમના દેહે એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા એ વાંચ્યા. વૈશાખ વર્ષ છઠ્ઠે પત્ર લખે છે. 5 દિવસ પહેલાના સમાચાર આવ્યા છે. વિશેષ કાળની માંદગી વિના યુવાન વ્યવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યા છે. સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના મળે છે. સામાન્ય રીતે મૃત્યુનો અવસર વૃદ્ધાવસ્થા છે અને વૃદ્ધાવસ્થામાં પણ કેટલીક માંદગી ગુજારીને માણસ દેહ ત્યાગ કરે છે ત્યારે એનો એટલો આઘાત નથી લાગતો. પરંતુ યુવાન અવસ્થા હોય અને માંદગી ન હોય, અકસ્માત અચિંતન આયુષ્ય પૂરું થાય ત્યારે ઓળખતા પાળતા કુટુંબીઓ જેને જેને સ્નેહ હોય છે, લાગણી હોય છે, રાગ હોય છે, એને ઘણું દુઃખ એકદમ દુઃખથી આવે છે. એવો એક પ્રસંગ છે. જો સામાન્યપણે ઓળખતા માણસોને પણ એ વાતથી ખેદ થયા વિના ન રહે તો પછી જેને કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, શું કર્યું હોય, રાગ કર્યો હોય, ન કર્યું, જેણે કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય. મૂર્છા શબ્દ એટલા માટે વાંચવા છે કે આ જીવ કુટુંબ પરિવારને વિશે એટલી બધી રાગની તીવ્રતામાં વર્તે છે કે એને પોતે પોતાનું ભાન ભૂલે છે, પોતાનું આત્મહિત ભૂલે છે, પોતાનું ભાન પણ ભૂલે છે. એટલે એને મૂર્છા કહે છે. મૂર્છામાં ભાન ભૂલવાનું થાય છે. તો પછી જેને કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વિષા હોય, તે પ્રત્યે કાંઈ આશ્રય ભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? કુટુંબવાદીના સંબંધની લાગણીથી જેને મૂર્છા કરી હોય એટલે તીવ્ર રાગ કર્યો હોય એને તો ઘણું દુઃખ થાય. જેટલો રાગ એટલો જ દ્વેષ ભરેલો છે એની અંદર. અને ઋણી એ લાગણી પૂર્વક સહવાસમાં વિચારો, એટલે સાથે વસમનું બન્યું હોય, એટલે રાગ વધારે તીવ્ર થયો હોય, રસ ચડ્યો હોય એમાં. સહવાસને કારણે રાગ રસ વધેલો હોય. અને કાંઈ પણ આશ્રય ભાવના રાખી હોય કે આ દીકરો મોટો થશે, આપણું પાલન પોષણ કરશે, કમાશે ધમાશે, અને આપણે પછી ચિંતા નહીં રહે, એવા બધા પ્રકારને લઈને ખેત થયા વિના કેમ રહે? એને તો ખેત રોકી રોકતો રોકી શકાય
નહીં.
આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકચ્છ પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકચ્છ પ્રસંગોમાં એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. સર્વ સામાન્ય આ અનુભવ છે સંસારમાં જીવનો, કે ઘણા એવા દુઃખના પ્રસંગ હોય છે કે જે કહી ન શકાય, કથી ન શકાય, વેદનાને વર્ણવી ન શકાય, એવા અનેક પ્રસંગોમાં આ એક મોટો પ્રસંગ છે. કોઈ માણસ કોઈ કુટુંબમાં યુવાન અવસ્થાની અંદર દેહત્યાગ અચિંતો કરે છે, એ પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. અને આવા પ્રસંગો અનેક બને છે, તો પણ એમાં લગભગ બધા જીવો બહુ દુઃખી થાય છે. કોને છોડ્યા છે કે યથાર્થ વિચારવાન પુરુષો સિવાય, જેને વસ્તુ સ્વરૂપનો યથાર્થ વિચાર છે, વસ્તુ સ્વરૂપના જ્ઞાન અનુસાર જેને ભિન્નતાનો પણ યથાર્થ વિચાર છે, કે આત્મા પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન છે, સગું કહેવા માત્ર છે, વાસ્તવિક કોઈ સગું કોઈ આત્માનો છે નહીં, એવું યથાર્થ વિચાર પણ આત્મહિતના લક્ષ્ય જેને છે, યથાર્થતા ત્યારે લાગુ પડે છે. જાણવાનું તો બધાને મળે છે, કોણ નથી જાણતું કે ગમે ત્યારે દેહને આત્મા બધાને જુદા જ પડવાના છે, એવું કોણ નથી જાણતું? એ તો રોજનો પ્રસંગ થઈ ગયો છે. કોઈ છાપામાં એ નોંધાયેલા વિના રહેતી નથી, એટલે જાણવાના વિષયમાં તો બધા જગતના જેવો જાણે છે કે આજે આનો તો કાલે બીજાનો, દેહને આત્મા તો જુદો થવાનો જ છે, એની મુદત પૂરી થાય પછી કોઈ સાથે રહી શકતો નથી. જેને મૃત્યુ કહેવાય છે એ પ્રસંગ અનિવાર્ય છે. તેથી દેહને આત્મા જુદા છે અને જુદા પડી જાય છે, જુદા તત્વો હોવાથી જુદા પડી જાય છે, એવી એક વાસ્તવિક પરિસ્થિતિ નજર સામે બધાને જણાવવા છતાં એ જણાવવું યથાર્થ છે કે કેમ એ બીજો વિષય છે. જણાવવું એક વાત છે, યથાર્થપણે જણાવવું છે બીજી વાત છે. અહીંયા એ શબ્દનો પ્રયોગ કર્યો કે એવા પ્રસંગમાં યથાર્થમાન વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. દુઃખને કોણ પ્રાપ્ત થાય છે? કે જેને યથાર્થ વિચાર નથી, કે યથાર્થ વિચારવાળા દુઃખી નથી થતા. કાંઈ બીજું સાધન નથી, જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી, એ આમાંથી સિદ્ધ થાય છે. એ જ્ઞાન જ સાધન છે દુઃખ મટાડવા માટેનું. જગતના મોટામાં મોટા દુઃખના પ્રસંગોએ પણ દુઃખ મટાડવાનું સાધન હોય તો એ જ્ઞાન જ છે. જ્ઞાન સિવાય કોઈને ક્યાંય સમાધાન થઈ શકે નહીં. એટલે બહુ સારી શૈલીમાં આ પત્ર લખાયેલો છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય, પુરુષો એટલે આત્મા, આત્મા એ આત્માઓ સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય, એટલે ઘણા ખેદને પ્રાપ્ત થાય, ઘણા દુઃખી થાય. જ્યારે યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે, એને શું થાય છે? જગતના પદાર્થો ઉપરની આસક્તિ છૂટે છે. કુટુંબના સ્નેહીઓ પ્રત્યેની આસક્તિ એને છૂટે છે. જે આસક્તિ અને મોહને લઈને દુઃખી દુઃખ થવું બને છે એ દુઃખના કારણમાં ફેર પડે છે. દુઃખનું કારણ તે પ્રસંગ નથી, પણ દુઃખનું કારણ પોતાનો રાગ છે, પોતાનું મમત્વ છે, પોતાનું અહંપણું છે. કેમ કે જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં દુઃખ છે, જ્યાં મમત્વ નથી ત્યાં દુઃખ નથી. આ સિદ્ધિ વાત છે. યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અશરણ પણ દ્રઢ થાય છે. સંસારમાં કોઈ શરણ નથી એ આ પ્રસંગે વાસ્તવિક પ્રસંગ બનેલો હોવાથી દ્રઢ થાય છે. તે જોવામાં કોઈ આપણે એને બચાવી શક્યા નહીં. સગા સંબંધીઓ, ડાક્ટરો, વૈદો, હકીમો, રૂપિયા, જવેરાત, મકાન, આબરૂ, કીર્તિ કોઈ બચાવી શક્યો નહીં. રાજા મહારાજા કોઈ એને રક્ષણ કરી શકતો નથી. અશરણ છે. બાર ભાવના ભાવનાઓ છે, અશરણ છે. સંસારમાં કોઈ શરણ નથી. વ્યવહારે શરણ, વિકરાગી દેવગુરુ શાસ્ત્ર અને સર્વજ્ઞનો ધર્મને શરણ કહેવામાં આવે છે. સર્વજ્ઞનો ધર્મ સુકર્ણ જાણી શરણ શબ્દ ત્યાં માત્ર છે. સર્વજ્ઞનો ધર્મ સુકર્ણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, એવો વિશેષ ભાવ. પ્રભાવ એટલે એવી વિશેષ ભાવના આરાધનાને લઈને તું એનું આરાધન કર. એના વિના કોઈ તારી માય પકડે એવું હાથ પકડે એવું નથી. યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અશરણપણું, સંસારનું અનિત્યપણું, કાયમ કોઈ રહેવાનું નથી. બધા ધર્મશાળાના ઉતારા છે, ધર્મશાળામાં કોઈ રહે છે કાયમ? મુદત થાય એટલે મુનિમ કહી દઈએ. અહીંયા તો કોઈ કહેવા આવતું નથી. નોટિસ આવ્યા પહેલા જ્ઞાને ઉપડી જવાનું પડે છે, આ એવો પ્રસંગ છે. પછી તો સંસારનું અશરણપણું, સંસારનું અનિત્યપણું અને સંસારનું અસારપણું, ગમે એટલા ભાવ ધારણા કર્યા હોય, ગમે એટલા પરિશ્રમ કર્યા હોય, ધોળા કર્યા હોય, જીતો રહ્યો હોય, કરતો રહ્યો હોય, કાઢ તડકા બેઠા હોય, કાંઈ સાર કાઢી શકે એવું નથી. અસાર છે એમ કે અસાર એટલે સુખ નથી. સુખ મેળવવા જાય છે પણ સુખ નથી. ઉલટાનો હેરાન પરેશાન થઈને આકુળિત થઈને દુઃખી થાય છે. એવું જે સંસારનું અસાર પણ છે એ વિશેષ દ્રઢ થાય છે. અને આવા વખતે તો ખાસ લોકો પણ, સામાન્ય માણસો પણ બોલે છે, જુઓ ભાઈ ઘણી મહેનત કરીને ભેગું કર્યું હતું, શું એના હાથમાં આવ્યું? કે એણે કરેલા કર્મ સિવાય કાંઈ હાથે નારે લઈ ગયો નથી. કર્મના પ્રમાણ સાથે જાય છે, એટલે કે એના કરેલા ભાવના સંસ્કાર પણ સાથે જાય છે. જેટલા જેટલા વિપરીત ભાવો કર્યા છે એના સંસ્કાર સાથે જાય છે. વિચારવાન પુરુષોને આવું વિચાર કરી શકે છે તેને વિચારવાન કહેવાય છે. જે વિચારને કારણે સંસારના કાર્યોનો રસ છે એ મંદ પડી જાય, અનુમાન ઘટી જાય, આત્મહિતની વિચારણા કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. વિચારવાન પુરુષોને એ ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો એ માત્ર કર્મ બંધનનો હેતુ ભાષે છે. વળી એને એમ ભાષે છે કે આ મૂર્છાભાવે આની પાછળ રડવું, મૂર્છાભાવે દુઃખી થવું, સંબંધ જાણીને ખરેખર સંબંધ માનીને દુઃખી થવું, ખરેખર સંબંધ નહીં હોવા છતાં ખરેખર સંબંધ જાણીને દુઃખી થવું એ માત્ર કર્મ બંધનનો હેતુ ભાષે છે. આનાથી તો નવા કર્મ બાંધવા સિવાય બીજો કાંઈ લાભ થવાનો નથી. ઘણું દુઃખ ઘણો કલ્પાંત કરે તેથી કાંઈ એમાં એક અંશે ફાયદો થાય એવું કાંઈ બનવાનું નથી. જેટલા જેટલા એ દુઃખી થવાના પરિણામ થયા એ બધા પરબ્રહ્મના એકત્વ ભાવે અજ્ઞાન અને મિથ્યાત્વને દ્રઢ કરવાના કર્મ બંધાશે. એટલે આઠે કર્મ નહોતા તો બંધન લેલું જ્ઞાનાવરણ દક્ષિણાવરણ મંત્રાયા બધાનું બંધન થાય છે. તે માત્ર કર્મબંધનનો હેતુ ભાષે છે અને વૈરાગરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાષે છે. પ્રતિપક્ષ લઈ લીધા, જો રાગે કરીને મૂર્છા ભાવે કરીને ખેદ કરવામાં આવે તો નવા કર્મ બંધાય છે, અને વસ્તુ સ્વરૂપનો જ્ઞાન કરીને વૈરાગ્ય લેવામાં પરિણમવામાં આવે તો તે કર્મના આકરા ઉદય કાળે તે કર્મની નિર્જરાનો પ્રસંગ, કર્મની નિવૃત્તિનો પ્રસંગ આવશે. નિવૃત્તિ કહો કે નિર્જરા કહો, અને તે સત્ય છે. બંને વાત સત્ય છે. કર્મ બંધ આ પ્રકારે થાય, કર્મની નિવૃત્તિ આ પ્રકારે થાય છે, તે વાત સત્ય છે. મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. મૂર્છા ભાવે જેનો ખેદ કર્યો છે, દુઃખી થયા છે, અને જેનો વિયોગ થયો છે તેની કોઈ પ્રાપ્તિ થાય. એકાદ વખત પણ કોઈ મળવા આવી જાય, બહુ ખેદ કર્યો, બહુ દુઃખી થયા માટે એવું કાંઈ બનવાનું નથી, તેની પ્રાપ્તિ થતી નથી. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. પૂર્વે યથાસ્થિત વિચાર નહીં કર્યો હોવાને લીધે એ મૂર્છા અને એ દુઃખને જીવ રોકી શકતો નથી. ખ્યાલ આવે કે આ દુઃખી થવા યોગ્ય નથી, પણ પોતે મૂર્છા કરી છે એનું ફળ આવ્યા વિના રહેવાનું નથી. એ અવિચાર દશાનું ફળ છે. એટલે પહેલાં વિવેક કર્યો નથી, જાગૃતિ રાખી નથી, જ્યારે એ પ્રસંગ નહોતો આવ્યો ત્યારે એ પ્રસંગને વિચાર્યો નથી, એને અત્યારે વિચારી લેવું પડે કે આમ થવાનું છે. જે જે સંયોગમાં કુટુંબીઓ રહ્યો છે, રહ્યા છે, એનું આ પ્રમાણે નિધન થવાનું, થવાનું ને થવાનું છે. અત્યારે થાય તો શું થવાનું, એને અત્યારે પ્રયોગાત્મક પદ્ધતિથી વિચાર કરી લેવો જોઈએ. માત્ર વિચાર નહીં પણ જાણે પ્રયોગ કરતો હોય એ પદ્ધતિ એને વિચાર કરી લેવો જોઈએ. જો એ રીતે વિચારવાન પણ ન રહ્યું હોય તો દુઃખને ઉત્પન્ન થતું રોકી શકાય નહીં, નહીં રોકી શકાય. એમ વિચારી વિચારવાન પુરુષો એ મૂર્છા ભાવ પ્રત્યે ખેદને સમાવે છે. આવું વિચારીને પણ ભલે પૂર્વે વિચાર ન કર્યો હોય તો આ વખતે પણ આવું વિચારીને કે મેં જ પૂર્વે અવિચાર કર્યો છે, અવિચારીપણે હું જીવો છું તેથી મને દુઃખ થાય છે, એમ વિચારીને અત્યારે પણ એને દુઃખને થોડું સમાવે છે, શાંત કરે છે. અથવા કોઈ વિશેષ પુરુષાર્થમાન જીવને ઘણું કરીને તેવો ખૂબ એમને થતો નથી. એ વખતે કોઈને પુરુષાર્થ આવે, જાગૃતિ આવે, એવું ખૂબ નિવર્તાવે છે. અમને તો કોઈ રીતે તેવા ખેદનું હિતકારી પણ દેખાતું નથી. એ ખેદ કરવો એ આત્માને હિતનું કારણ છે એવું અમને દેખાતું નથી, કોઈ રીતે દેખાતું નથી. આનાથી લાભ થાય છે એવું કાંઈ દેખાતું નથી. અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. ખેદનું હિતકારી પણ દેખાતું નથી, છતાં જે બન્યો છે એ તો ખેદનું નિમિત્ત છે, દુઃખનું નિમિત્ત છે. એટલે તે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. વાત લીધી આવે છે આમ ત્રણ લીધો છે, છે ખેદનો પ્રસંગ. હવે ખેદ કયા પ્રકારે થવો ઘટે, કે મૂર્છાએ કરીને જે ખેદ થાય છે એવો ખેદ તો આત્માને જરા પણ હિતકારી નથી. તો હવે આ કાંઈ કાંઈ છે, હરખનો પ્રસંગ તો છે નહીં, છે તો ખેદનો પ્રસંગ, શોકનો પ્રસંગ છે. એ રીતે એને વાળવો કે એવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે, એ તો એક બીજી જાતનો ખેદ છે. એવો ખેદ ઉત્પન્ન થાય છે કે જે ખેદથી જીવને હિત થાય પણ અહિત ન થાય, એ વાત કરે છે. કે કેવી રીતે એને વિચારમાં લેવો કે સર્વસંગનું અશરણપણું, અબંધાવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે એ જીવ તારે વિશે કાંઈ પણ આ સંસારને વિશે ઉદયાદી ભાવે પણ દુષ્ટતા હજી પણ વર્તતી હોય તો તેનો ત્યાગ કર, ત્યાગ કર. કેવી સરસ કહે છે કે સર્વસંગનું, જેટલા કોઈ અત્યારે સંગમાં હજી કુટુંબીજનો બાકી રહ્યા હોય અને જે કાંઈ હોય જેને, એમાં કોઈ તને શરણ થાય એવું નથી, કોઈ તને બંધવ પણ થાય. બંધવ એટલે શું? મદદ કરનાર. ભાઈ હોય તો મદદ કરે. ખરે વખતે કોણ મદદ કરે? તે ભાઈ. અથવા ખરે વખતે મદદ કરે તે કોણ? તે ભાઈ ન હોય તો પણ ભાઈ, એને ભાઈ કહેવાય, એને બંધવ પણ કહે છે. એમ કહે છે કે આ પ્રસંગમાં કોઈ મદદ કરી શકે એવું નથી. સર્વસંગનું અશરણ પણ છે, અબંધાવપણું છે, અનિત્યપણું છે. કે કોઈ સંબંધો નિત્ય રહેવાના નથી. નક્કી વાત છે, નિશ્ચિત વાત છે કે કોઈ સંબંધો કાયમ માટે રહેવા સર્જાયેલા છે જ નહીં. ધર્મશાળાના ઉતારામાં ત્યારેથી ખબર છે, બિસ્તરો મૂકે ત્યારથી ખબર છે કે આ બિસ્તરો આજે મૂકો છે એ થોડા દિવસમાં ઉપાડવાનો છે, ઉકેલવાનો છે. આમ પહેલેથી જ એને ખબર છે, એને વિસ્તરો ઉપાડતી વખતે એટલો શોખ નથી, શોચ નથી. પણ નિત્યપણું માનીને ખાણા થાપે છે, ધામા નાખે છે કે અહીંથી જવું જ નથી, એને તો આકરું પડવાનું છે, એ વાત નક્કી છે. સર્વસંગનું અશરણપણું છે, અબંધવપણું છે, અનિત્યપણું છે અને તુચ્છપણું છે. તને જેનો મહિમા લાગે છે એમાં કાંઈ વાતમાં માલ નથી. આજે જેના ઉપર રાગ કરે છે એ તારો રાગ પોસાય છે ત્યાં સુધી તો રાગ કરે છે, પણ તારો રાગ નહીં પોસાય ત્યારે દ્વેષ થયા વિના રહેશે. તુચ્છ વાત છે, એનું શું મહત્વ છે? એનું તુચ્છપણું છે તેમજ અન્યત્વપણું. એ અન્ય છે, તારા તારું કોઈ નથી, જગતમાં તારું કોઈ. એકલો જન્મ છું, સુખ દુઃખને પણ એકલો જ ભોગવે છે, મરીશ પણ એકલો, અને દુર્ગતિ સુગતિમાં જ્યાં કાંઈ પણ જાય છે, નિર્વાણ પદ સુધી પણ જે કાંઈ છે એ બધું જવાનું એકલા પણ છે. આ તો બધું શાસ્ત્રોમાં ગાથાઓ આવે છે. એવું અન્યત્વપણું દેખીને, ભિન્નપણું, અન્યત્વપણું એટલે ભિન્નપણું દેખીને આવા પ્રસંગે પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે. આ પ્રસંગ બોધનું કારણ થાય છે. શું? દુઃખનું કારણ નહીં પણ જ્ઞાનનું કારણ થાય છે. બોધ એટલે જ્ઞાન. જીવને આ જ્ઞાનનું કારણ થાય છે. વિચારવાનું જીવને જ્ઞાનનું કારણ થાય છે. એ જીવ હજી પણ પોતાને પોતાને હવે સંબોધે છે. વિચારવાનું જીવ એ જીવ તારે વિશે હજી પણ કાંઈ આ સંસારને વિશે જે જે ઉદય ભાવમાં, જે જે ઉદય પ્રસંગોમાં મૂર્છા વર્તતી હોય, વર્તતું હોય, અહમ પણ વર્તતું હોય તો તેનો ત્યાગ કર, ત્યાગ કર. એનો શું ત્યાગ કર? ત્યાગ કર. એ મૂર્છાનું કાંઈ ફળ નહીં, એ મૂર્છાનું કોઈ ફળ નહીં આવે. એ મૂર્છાનું કોઈ ફળ નથી, એ મૂર્છાનું તને કોઈ લાભ થાય એવું ફળ નથી. ગમે એટલી મૂર્છા કરી હશે અને વર્તમાનમાં કરીશ, એનાથી તને કોઈ લાભ થવાનો છે એ વાતમાં કાંઈ માલ નથી. એ મૂર્છાનું કાંઈ ફળ નથી. સંસારમાં ક્યારે પણ શરણત્વાદી પ્રાપ્ત થવું નથી. કોઈ જીવને સંસારમાં કોઈને શરણ મળ્યું છે, કોઈ સુરક્ષિત રહ્યો છે કે ભાઈ આ ફલાણી જગ્યાએ શરણમાં જાય એટલે હવે એને વાંધો નથી, એવું સંસારમાં તો કોઈ સ્થાન નથી. ધર્મની વાત જુદી છે, સંસારમાં કોઈ સ્થાન નથી.
સંસારમાં ક્યારેય પણ શરણ સમાધિ પ્રાપ્ત થવું નથી. થવું નથી એટલે થયું નથી, થતું નથી અને થવાનું નથી. ત્રણ કાળમાં એવો ભાવ છે, થવું નથી. અને અવિચારપણા વિના એ સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. જેટલો તો એ સંસારમાં મોહ થાય છે, મોહ થાય છે, જાણો થાય છે, એટલે આ જીવને સારું લાગે છે, ઠીક લાગે છે. આ ઘર, આ કુટુંબ, આ સંયોગો, આ બધું મને સારું લાગે છે, એવો જે મોહ છે એ મોહ કરવા યોગ્ય નથી અથવા થવા યોગ્ય નથી. અવિચાર પ્રણાલીના અથવા જે કઈ જીવને સારું લાગે છે તે જીવનું અવિચારીપણું છે. બીજી ભાષામાં વાત કરીએ તો જીવનો જે આનંદ અમૃત સ્વભાવ છે, એ આનંદ અમૃત સ્વભાવના પ્રતિપક્ષભૂત આ ઝેર છે. જે કઈ મૂળથી રસ આવે છે અને સારું સારું લાગે છે સંસારમાં, એમાં તે એના વિકલ્પ પ્રમાણે હોય તો બરાબર ભારે થાય છે. આપણા તમને એનું કહું છે, આપણું છે, છોકરાઓનું કહું છે, બહેરાઓનું કહું છે, બીજા બધાનું કહું છે, એવા વહેલાનું કહું છે, ભૂતના તો જો આપણે હરખું છે, જો કે એવું હતું નથી, પણ આ તો માન્ય કહેવાય તો ક્યાંક તો હખડ દખડ હખડ દખડ હાલતું જ હોય. પણ માનો કે હોય ને સારું લાગે, અથવા જેટલું હોય ને એટલું સારું લાગે, એટલું જીવ ઝેર થાય છે. જેટલું સારું લાગે એટલું ઝેર થાય છે. પણ એવું મીઠું ઝેર છે, એ ઝેર ખાતી વખતે જીવને ખબર નથી કે મેં કેટલું ઝેર ખાધું, એ એને ખબર નથી. પણ જ્યારે આ પ્રસંગ ઉત્પન્ન થાય છે ત્યારે જે પછી એને અપચ્છી દોષનો પ્રસંગ ઉત્પન્ન થાય છે, કહી શકે નહીં, બોલી શકે નહીં, વર્ણવી શકે નહીં, ત્યારે સહન ન કરી શકે છતાં સહન કરવું પડે એવું જે દુઃખ ઉત્પન્ન થાય છે એનું કારણ ઝેર એને જ કીધું છે, બીજું કોઈ કારણ નથી. આ સિદ્ધિ વાત છે. જાણી જઈને પણ ઝેર પીવે, અરે પીપું પડી ગયું ને દૂધ પાકનું પ્રકૂલનું આખા કુટુંબ માટે 5-10 કિલોનું ઉકાયું હોય, એમાં એક ઝેર પડી ગયું હોય, ઢેર ગરોળી ઉપરથી જતી જોયું હોય તો ભાઈ હવે આમ પાછું કરવું ચાખી લે થોડું પણ પીતા જેમ ચાખી દે ને પછી બધા ખાઈએ પણ ચાખે પીતું પણ એના બદલે ઘૂંટડે ઘૂંટડે ઘટક ઘટક પીધું હોય મોહની મૂર્છાથી અને અવિચારી પણ ન કહે તો શું કહી જાય. મીઠાશ એટલી વિધિ હોય, સંયોગની મીઠાશ જેટલી વિધિ એટલું વિયોગનું દુઃખ ઉત્પન્ન થાય. આ એનું પરિમાણ છે. મીઠાશ એવી જયારે મૂર્છા ભાવે ભાન ભૂલીને લીધી છે એટલે વિયોગ તાણે એને એને ખબર નથી કે ઝેર ક્યારે ખાધું છે, કેટલું ખાધું છે એ ભૂલી જાય છે. પણ એ તો પોતાના પરિણામનું ફળ છે. એક્શન ની સામે રિએક્શન આવ્યું છે, બીજું કઈ નથી. શું કહે છે કે અવિચારપણાની એ સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. અવિચારપણ હોય તો જ મોહ થાય, મોહ થાય છે તે જ જીવનો અવિચારપણ છે, કેમ કે એ વખતે ઝેર થાય છે. આ મુદ્દે બહુ વિચારવા જોઈએ. જ્યારે જ્યારે આ ગુણને સંસારના કાર્યોમાં પ્રસંગો એવું બને છે ને, ઉદયનો કારણ છે, બીજું કઈ નથી. એની સાથેનો એ પ્રકારનો ઉદય છે. પણ એ પોતે ઝેર ખાય છે, ઉદયમાં જોડાઈને ઝેર ખાય છે, બીજું કઈ નથી. અવિચારપણાના સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી એટલે અવિચારપણું કહ્યું છે. ઝેર ખાય છે માટે અવિચારપણું કહ્યું છે. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ
એ તો મેળો પણ તારા અનંત જન્મ મરણ વધે એનું શું, એનું તો સંભાળ કર, અનંત જન્મ મરણ વધે એવા કર્મ શું બાંધો છો. વિયોગ ન જોઈએ એટલે સંયોગ જોઈએ, સંયોગ જો લેવા માટે ફરીને તારે જન્મવું પડશે. જેટલો જેટલો સંયોગ ને ખેદ કરીને દુઃખ કરીને ભાવે છે એની ભાવનાને ભાવે છે, એટલો એટલો ફરીને સંયોગ મળવાના કર્મ બાંધે છે એમ કે છે. અનંત જે મૂળ અનંત જન્મ મરણ અને પ્રત્યક્ષ ખેદ નો હેતુ છે, દુઃખ અને ક્લેશ નું બીજડું છે, એમાંથી ક્લેશ થાય છે, તે મોહમાંથી દુઃખ અને ક્લેશ પાંગરશે, તેને શાંત કર અને તેને ક્ષય કર. એવા મૂળને તું શાંત કર, એવા મૂળનો તું ક્ષય કર. એજી આવો આવો બોધ લેવાનો પ્રશ્ન છે એમ કે છે. એજી એના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, આ સિવાય બીજો કોઈ આત્માને હિતનો ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચળ કરે છે. વિચારવાન જીવ તો એ વગેરે એવા પ્રકારના વિચારોથી ભાવિત આત્મતાથી પોતાના આત્માની ભાવનાને ભાવતા ભાવતા ભાવિત આત્મતાથી આત્મપણું, આત્મતા એટલે આત્મપણું, અને આત્મા આત્મપણું ભાવનું એને એક શબ્દમાં નાખ્યું ભાવિત આત્મતા થાતી વૈરાગ્યની બ્રહ્મ શૈલી પણ શબ્દો જોડવાની પણ સ્વતંત્ર ભાષા શૈલી છે. સામાન્ય માણસોને વિદ્વાનોને આ પ્રકારના શબ્દ પ્રયોગનો પણ અભાવ છે. એ વગેરે ભાવિત આત્મતાથી વૈરાગ્યને શુદ્ધ કરે છે, નિર્મળ કરે છે વૈરાગ્યને, નિર્મળ વૈરાગ્યને ઉત્પન્ન કરે છે એમ બોલો. વૈરાગ્ય નહીં, દુઃખ ગર્ભિત વૈરાગ્ય નહીં એમ કે છે, પણ નામ ગર્ભિત વૈરાગ્ય છે એ નિર્મળ વૈરાગ્ય છે. વૈરાગ્યના બે જાત, બે પ્રકાર, એક દુઃખ ગર્ભિત અને એક જ્ઞાન ગર્ભિત. એવા વૈરાગ્યને શુદ્ધ અને નિષ્ફળ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે તેને આ જ પ્રકાર ભાસે છે. એ વૈરાગ્યને દ્રઢ કરે છે, નિર્મળ કરે છે. અને જે કોઈ જીવ યથાર્થ વિચારથી જોવા પ્રસંગને જુએ તો એને આવું જ ભાસે, અમે લખ્યું એ જ પ્રકારે એને ભાસે, અને એ જ એની નીતિનું કારણ છે. મુમુક્ષુની ભૂમિકામાં તો, યથાર્થ ભૂમિકામાં તો આવો જ પ્રકાર હોય, આવો ઉદય આવે ત્યારે બીજો પ્રકાર હોય
નહીં
એમ કહું છું.
બાર ભાવનાનો સાર આવી ગયો,
બારે બાર ભાવનાનો સાર લઈ લીધો છે.
આઠ દિવસમાં પાછો આ ફરી રહ્યો,
આઠ દિવસ સરસ વિષય લીધો,
આજે ફરી રહ્યો.
નીચેનો એક પ્રેરણાનો વિષય છે, લઈ લઈએ
લઈએ
છીએ, મિત્ર કાલે પ્રેરણા. આ જીવને દેહ સંબંધ હોય ને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત
નહીં.
શું કે છે કે સંસારમાં કોઈ પૂર્વકર્મના ઉદયે જ્યારે જીવને અનુકૂળતાઓ અથવા જેને લોકો એમ કહે કે ભાઈ બહુ પ્રગતિ કરે છે, મહેનત પણ એની એટલી છે, બુદ્ધિ પણ એની એટલી છે, અને અત્યારે એને આવક પણ એટલી છે, ઘણું બધું સરખાઈ છે એમ કે હું એનો અર્થ શું કે સરખાઈ બહુ છે. એવી સરખાઈમાં પીડ્યા હોય એને તો બીજું કઈ સાંભળેલું જ નથી, એવી દોડ મૂકે એવી દોડ મૂકે, દોડ્યો જ જાય દોડ્યો જ જાય, હું પાછો વાળીને જોવે પણ એને કોઈક ઊભો રાખે છે સંસારમાં, પણ એને કોઈક ઊભો રાખે છે. એવો કોઈ પ્રસંગ હોય તો આ મૃત્યુ એમાં દોડતા 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 એને કોઈક ઊભો રાખે છે, જોવાનું આમ થઈ ગયું, એને લાલ બત્તી થાય એમ એમ છું, પણ તારું આ દોડે છે પણ તારું શું, આમ એને ખૂબ ખેંચે છે. એ ખેંચનાર આ પ્રસંગ છે મૃત્યુ. કે આ જીવને દેહ સંબંધ હોય ને, દેહ નો સંબંધ જો શાશ્વત હોત તો જીવે શું શું કર્યું હોત કહેવું મુશ્કેલ છે. આ જીવને દેહ સંબંધ હોય ને જો મૃત્યુ ન આવતું હોત તો આ સંસાર સિવાય બીજે કઈ તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત
નહીં.
એનો અભિપ્રાય એટલો હોત કે પેટ ભરીને અથવા અનલિમિટેડ એને કરવું છે, જે કઈ કરવું છે તે મને એની કોઈ મર્યાદા
નથી.
મર્યાદા છોડીને, મર્યાદાનો ત્યાગ કરીને એ બીજી વૃત્તિ જોડત જ નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર સ્વરૂપ બીજે, પરમાર સ્વરૂપ બીજે સ્થાને તે વૃત્તિને કરેલી છે. આ મૃત્યુના ભયે પરમાર્થ રૂપ એવું જે બીજું સ્થાન છે ત્યાં જીવની વૃત્તિ જોડાય છે કે આ બધું સંસારનું હું ગમે એટલું સાધુ કરું પણ મારે બધું કામમાં આવવાનું, બધું હું અધૂરું કામમાં આવવાનું નથી, અડધું કામમાં નહીં આવે, 50% નું ભોગવું છું. આવી લગભગ સ્થિતિ જોવામાં આવે છે. તો પછી મારું મારે કઈ કરવાનું છે કે નહીં? આમાં જો બધું મારે ભોગવવાના કામમાં આવવાનું નથી તો મારે મારું કઈ કરવાનું છે કે મારું જે આત્મકલ્યાણ છે પરમાર્થ છે ને એ પરમાર્થના સ્થાને વૃત્તિની કોઈ જોડી હોય તો આ મૃત્યુના પ્રસંગે જોડી અન્ય મતમાં પણ જ્યાં મૃત્યુનો પ્રસંગ આવે છે ત્યાં ધર્મની વાતો શરૂ થાય છે. આપણો માર્ગ છે એ તો વાતો જુદી છે, આખી અલૌકિક વાત છે. પણ અન્ય મતમાં પણ જ્યાં મૃત્યુની વાત આવે છે ત્યાં રામનામ શરૂ થાય છે, બીજું કઈ શરૂ થઈ જાય છે, બીજું ધર્મની વાતો શરૂ થાય છે. એનું કારણ શું? એ પ્રસંગ એવો છે કે જેને સંસાર સિવાયના આત્મકલ્યાણની બાજુ વૃત્તિને દોરવાનો આ એક બહુ મોટો પ્રસંગ છે. જો કે એ અનિષ્ટ પ્રસંગ ગણાય છે તો પણ પારમાર્થિક દ્રષ્ટિકોણના વિચારથી વિચારવામાં આવે તો આ પ્રસંગ જ ગમે એવા દોડતાને ઉભો રાખે છે. સંસારમાં દોડ મૂકી હોય એ ગમે એવા દોડતા માણસને ઉભો એક વખત રાખી શકે. બીજો કઈ સારું કઈ સાધતું સારે હારે સાધતો જાય કે નથી સાધતો તો ભૂલીને બધું એક જ ભાર વહેલું છે. તારે અનિત્ય પણ
લીધો છે,
હિંમત થી ને ઉત્સાહ થી ને ઉમંગ થી સંસારમાં દોડતો હોય મૃત્યુનું નામ સાંભળે એ પેલા, હજુ તો નામ સાંભળે કાંટિયા ભાંગી ખબર પડે કે ફરાનો રોગ હશે તો બહુ પૂછાવાળામાં માથામાં કાંઈક કાંઈક થાય છે તો કે સ્કેનિંગ કરાવી દઈએ, બ્રેઇન ટ્યુમર ટ્યુમર નથી ને એ ઝુગડાબીને અંદર લઈ જાય પહેલાં તો એને શું થાય એ જ જાણે. કહેવાનો મતલબ એનું નામ પડે ને મૃત્યુ ત્યાં માણસ ઢીલો પડી જાય છે. કેમ કે એને એમ થાય છે કે આ દોડ દોડું છું પણ શું કામ લાગશે, મોટી બ્રેક લાગે છે, હાઇડ્રોલિક બ્રેક જેને કે ઉભો રહી જાય એક વખત તો એ
ઉભો
રહી જાય. પણ જો યથાર્થ વિચારધારા હોય તો આ એક પ્રસંગથી, આ એક વિચારથી, આ એક વાસ્તવિકતાથી જીવ પરમાર્થના સ્થાને પોતાની વૃત્તિને દોરે છે, પ્રેરે છે. એટલે મૃત્યુ તો પ્રેરક છે એમ કે છે, પરમાર્થના સ્થાને વૃત્તિને દોરવા માટે મૃત્યુ તો એક પ્રેરક પ્રસંગ છે. હું ક્યાં ને ક્યાં વાત ઉતારી, શોકનો પ્રસંગ નથી, દુઃખનો પ્રસંગ નથી, પણ આત્માને હિતના વૃત્તિ દોરવા માટેનો એક પ્રેરક પ્રસંગ છે. મુખ્ય કરીને મૃત્યુને વિશે જે ભય થાય છે એ ભયને લઈને પણ પરમાર્થ રૂપ બીજા સ્થાન કે જીવની વૃત્તિને પ્રેરાય છે. તે પણ કોઈ વિરલા જીવને પ્રેરિત થઈ છે. સંસારની રાત કોઈને આવે છે ત્યારે પણ ખરેખર કોઈ પરમાર્થ બાજુ વળે એવો કોઈ વિરલ જીવ હોય છે. બધા જીવો વળતા નથી કેમ કે આ પ્રસંગ તો બધાને છે, પણ કોઈ વિરલ જીવ, કોઈ હળુકર્મી જીવ જેનું હોનહાર નિકટ ભવિષ્ય એવા જીવને આવો પ્રસંગ છે. એ પ્રેરિત થાય છે એ વ્યક્તિ. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ હોય, પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈને વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. વૈરાગ તો લગભગ ઘણાને થાય છે, બહુભાગ જીવોને આ પ્રસંગે વૈરાગ થાય છે, તો પણ તે બાહ્ય નિમિત્તથી જે મૃત્યુ હોય થાય છે એના ઉપરથી બાહ્ય જે ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એ વૈરાગ્ય વિકાસ પામે, પરમાર્થના માર્ગે એનું કોઈ ડેવલપમેન્ટ થાય, વિકાસ પામે, એ પહેલાં તો એ વિશેષ કાર્યકારી થયા વિના તો એ નાશ
આવી જાય.
માત્ર કોઈક વિચારવાન અથવા સુલભ બુદ્ધિ કે હળવું કર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિશ્રેયસ્પદ પ્રત્યે વૃત્તિ ત્યાં ત્યાં વાત લઈ જાય છે સવાલ. કે બહુભાગ જીવો તો એ વૈરાગ્યને શમશાન વૈરાગ્ય એટલા માટે કહ્યો છે કે શમશાનમાં હોય ત્યાં સુધી વૈરાગ્ય ને હોય, ઘરે આવે એટલે વળી વાતાવરણ બધું
થઈ
જાય થઈ જાય. ના એના ચરણમાં એમ કહે ચાલો એમ કરીને પાછો એ જે કાર્ય હોય એમાં તમને થઈ જાય. જોકે અત્યારે તો ઘણા ભાગમાં જોવામાં આવે છે કે મોટા ભાગમાં તો શમશાન વૈરાગ્ય નથી હોતા, ક્યાંય ને ક્યાંય બીજી વાતો ચાલતી હોય છે, પ્રસંગને અનુરૂપ નથી હોતી એવો પ્રકાર જોવા મળે છે. આ કાળ બદલાઈ ગયો છે ને, કાળ બદલાઈ ગયો છે એટલે ક્યાં શમશાન વૈરાગ્ય જોવામાં આવતો હતો એવું નથી. માત્ર કોઈક વિચારવાન જીવ હોય, આત્મહિતનો વિચાર કરનાર કોઈ જીવ હોય, અથવા સુલભ બુદ્ધિ હોય જેને બોધ સુલભતાથી અસર કરે એવા જીવને સુલભ બુદ્ધિ એવું વિશેષણ લાગુ પડે, એ એની વિશેષતા છે. સુલભપણે બોધની અસર થાય. કેટલાક જીવો એવા હોય છે કે ગમે એટલો એનો ઉપદેશનો પ્રસંગ હોય પણ એને કાંઈ અસર ન થાય. માણસ કહે છે ને કાળ નીંદ પાણા જેવો છે, એ પાણા ઉપર ગમે એટલું પાણી પડે પાણો પલ્લે, ત્યારે કોઈ જીવને એક પ્રસંગ થઈ જાય, એક કોઈ એવો બનાવ બની જાય કે થોડો બોધ મળી જાય એની ચોંક મારી જાય, એવી ચોંક લાગે કે એક પ્રસંગ થઈ સીધો આંખો એનું જીવન બદલી નાખે, એનું ધ્યેય બદલી નાખે, એવા જીવોને સુલભ બુદ્ધિ કહેવામાં આવે છે. સુલભ બુદ્ધિ એટલે જીવન બદલે તો, જો એના ધ્યેયથી જીવન ન બદલે તો સુલભ બુદ્ધિ પણ
નથી.
અથવા સુલભ બુદ્ધિ કે હળવું કર્મી જીવને, એ કર્મને આમ ન સમજાય, ભાવથી યોગ્યતાથી ન સમજાય, એને નિમિત્તથી સમજાવવામાં આવે છે, એ સુલભ બુદ્ધિ જીવનું વિશેષણ છે. હળવું કર્મી જીવ છે એટલે જેને પૂર્વકાળે ભારે કર્મ બાંધ્યા નથી, ભારે કર્મ બાંધ્યા નથી એટલે ભારે કર્મ બંધાય એવા ભાવ કર્યા નથી, એવા ભાવ કર્યા નથી એટલે એનો આત્મા એવા દુષ્ટ ભાવોથી સંસ્કારિત નથી. દુષ્ટ ભાવોથી સંસ્કારિત થયેલો આત્મા હોય તેને ભારે કર્મી કહે છે, અને એવા દુષ્ટ પરિણામો ભૂતકાળમાં ન કર્યા હોય કે જેને લઈને એને બોધની અસર તરત થાય એને હળવું કર્મી કહેવામાં આવે છે. અને આમ જો વિચારીએ, પ્રકૃતિથી વિચારીએ તો જેનો દર્શન મોહ તીવ્ર છે એ ભારે કર્મી છે, જેનો દર્શન મોહ તીવ્ર નથી વર્તતો તે હળવું કર્મી છે. મંદ દર્શન મોહ હોય જેને ભાવની અંદર એવા જીવની બોધની અસર તરત જ થાય છે, પણ તીવ્ર દર્શન મોહ આવેશમાં વર્તતો હોય એને ગમે એવો સારો ઉપદેશ હોય તો પણ એને જરાય સર્જાણે કંઈ થતી નથી. એ રીતે સુલભ બુદ્ધિપણું કે હળવું કર્મી પણ લેવું એવા જીવને તે ભય ઉપરથી, એવા મૃત્યુના કોઈ પ્રસંગ ઉપરથી, કોઈના પ્રસંગ ઉપરથી પણ એને અવિનાશી નિશ્રેયસ પદની પદ પ્રત્યે વૃત્તિ થાય છે. એને એમ થાય છે કે મારે કોઈ એવું સાધન કરવા યોગ્ય છે મારે કોઈ એવું કાર્ય કરવા યોગ્ય છે કે જેને લઈને મને ક્યારેય દુઃખ ન થાય, હું કોઈ એવા પદમાં બેસી જાઉં, એવા પદની પ્રાપ્તિ કરી લઉં, એવા સ્થાનની પ્રાપ્તિ કરી લઉં કે જેમાં મારું શાશ્વત કલ્યાણ હોય. અવિનાશી નિશ્રેયસ એટલે અવિનાશી કલ્યાણ, નિશ્રેયસ એટલે કલ્યાણ, એનું પદ તો એક મોક્ષ પદ છે. એટલા માટે મુમુક્ષુનો પ્રારંભ અહીંથી ગણવામાં આવ્યો છે. એ પહેલાં મુમુક્ષુ ભલે ગમે તે કરતો હોય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય કે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય, તો પણ એની શરૂઆત એટલા માટે નથી ગણી કે એણે નિશ્રેષ પદની પ્રાપ્તિની વૃત્તિ કરી છે. પરમ કલ્યાણ મારે અવિનાશી કલ્યાણ મારું થાય એ પણ ત્યાં એ વાત લીધી છે. પાછલી ગાથામાં મારું અવિનાશી કલ્યાણ સ્વસ્તિક એમ કહ્યું કે સ્વસ્તિક તારું સ્વ અસ્થિ થાવ, અવિનાશીપણે તારી અસ્થિ રહો કલ્યાણ પદમાં, શ્રેષ્ઠ પદમાં, ત્યાં પણ એ જ વાત લીધી છે. શરૂઆત આંખી છે. એવો જ્યારથી કોઈને ભલે મૃત્યુ ભયે કરીને કે મૃત્યુના પ્રસંગે કરીને, પણ જ્યારે કોઈને એ પ્રકાર ઉત્પન્ન થાય છે કે મારે હવે કોઈ અનિત્ય સુખ નથી જોતું, થોડોક કાળ મને ઠીક લાગે, થોડોક કાળ હું સુખી થાવ એવો મને અનુભવ, અને પાછો હું દુઃખમાં ધકેલાઈ જાઉં, આવું મારે જોતું નથી. વારંવાર ઉથલધડો કરવો કોઈને પોસાતો નથી. ઉથલધડો એટલે વળી ફેરવીને બીજું કરવું પડે, વળી ફેરવીને બીજું કરવું પડે, વળી ફેરવીને બીજું કરવું પડે, આ તો કંઈ જીવન છે. એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કાયમ માટે આત્મા નિરાકુળ સુખ શાંતિમાં રહી શકે એવી વ્યવસ્થા વિચારવી, એવી વ્યવસ્થાના ધ્યેયથી એ માર્ગને શોધવો, ખોજવો, મેળવવો, પ્રાપ્ત કરવો, એ વિચારવાનું પણ છે. બાકી જો એમ ન કરવામાં આવે ત્યાં સુધી અનાદિનું અવિચારીપણું જે છે એ ચાલુ વિચાર. આમ તો એમ કે અવિચારી છો તો એને સારું ન લાગે, એને અવિચારી કે અવિચારી છો લાગે. પણ જે મોહના પરિણામ કરીને જીવ પોતાના હાથે પોતાના પગ ઉપરની માથે ગળા ઉપર કુવાડો મારે છે એ અવિચારી પણ નહીં તો બીજું શું છે, એ બીજું શું ગણવું? તો જે પોતાથી પોતાને નુકસાન કરે એવી એવી મીઠી છરી છે, મોહની છરી એવી મીઠી છરી છે. એ ગળે ગળું કાપે છે તો એને એમ લાગે છે કે નાના બહુ સારું લાગે છે, મને બહુ સારું લાગે છે, તને સારું લાગે છે ભાઈ, તમે તું દુઃખી કેટલો થયું છે એની તને ખબર નથી. તે ભય પરથી અવિનાશી શ્રેષ્ઠ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. કોઈ એવા જીવને આવી વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે નાની એમ કહે છે, વિતરાગ દેવ એમ કહે છે કે હવે આ બરાબર લાઈનમાં આવ્યો, આને શરૂઆત કરી, પ્રારંભ આને ખરેખર માર્ગનો કર્યો. ત્યાં સુધી જીવનમાં કોઈ ફેરફાર થતો નથી, ભલે ગમે એ ધર્મ ક્રિયા કરે, પણ બધી ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ ચાલતી હોય છે, અને એ ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે એની કોઈ સફળતા એના શાશ્વત કલ્યાણ પ્રત્યેની હોતી નથી. સફળતા શાશ્વત કલ્યાણને અનુસંધાનવાળી હોવી જોઈએ, એવી કોઈ સફળતા એની હોતી નથી. તારે કોઈ શુભ કર્મ બંધાય સામાન્ય, એ પણ હજી જો પરિણામ ફરે તો એ સત્તામાં હોય કે પુણ્યની પ્રકૃતિ પાપમાં આવી જાય, જીવના પરિણામનું તો ઠેકાણું નથી. એટલે થોડું પૂર્ણ કર્યું હોય થોડી પાર એવા પરિણામમાં આવી જાય કે એવું સત્તામાંથી ઉદય આવીને પૂર્ણનું ફળ ભોગવે એ પહેલાં જરૂર પ્રકૃતિ પલટીને પાપ નથી જાય, કેમ કે એને ભેદ વગર તો કોઈ યથાર્થ પ્રકારે તો એને કોઈ શુભ કર્મ પણ બંધાતું નથી. બોલું પદ મળ્યું તો બહુ દૂરની વાત છે. એટલે એ વાત અહીંયા રૂપાળુ દે માણિકચંદભાઈ ને ભલે પત્ર લખ્યો હોય
આપણને,
પણ વિચારવા જેવો તો પ્રત્યેક જીવને વિચારવા જેવો આ પ્રસંગ છે, વિષય છે, અને બહુ અસરકારક પત્ર છે.
જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમ્યેન તસ્મૈ સદ્ગુરવે નમઃ, તસ્મૈ પરમ ગુરવે નમઃ. સમજે વિના જિસ સ્વરૂપ તું,
ભગવાન Thank you.